એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના સંવાદમાં સ્વાગત. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી સફર કરવાના છીએ જે ખરેખર બહુ મોટી અને મહત્વાકાંક્ષી છે, વાંચ્યા પછી લાંબો સમય મનમાં રહે. હાનિયા યાનાગીહારાની ટુ પેરાડાઇઝ.
ચોક્કસ, હાનિયા યાનાગીહારાનું નામ સાંભળીએ એટલે ઘણાને એમની પેલી ખૂબ ચર્ચાયેલી નવલકથા અ લિટલ લાઈફ યાદ આવે. એણે તો ભાવનાત્મક રીતે હચમચાવી દીધા હતા વાચકોને.
હા બિલકુલ.
યાનાગીહારાની ખાસિયત જ એ છે, મતલબ કે તેઓ માનવીય સંબંધો, આઘાત, પ્રેમ, ઓળખ આ બધી જટિલ બાબતોને બહુ ઊંડાણથી અને આમ નિર્ભયતાથી જુએ છે. એમની પોતાની પૃષ્ઠભૂમિ પણ ખરી ને બહુ સાંસ્કૃતિક, એ કદાચ એમના લેખનમાં ડોકાય છે.
અને ટુ પેરાડાઇઝમાં તો એમણે આ કેનવાસ એટલે કે ફલક હજી વધુ વિશાળ બનાવ્યું છે. ત્રણ જુદા જુદા સમય, 1893, પછી 1993 અને છેક ભવિષ્યમાં 2093.
હા, અને દરેક વખતે અમેરિકાનું એક અલગ જ રૂપ, કાલ્પનિક, વૈકલ્પિક.
અને આ ત્રણેય વાર્તાઓ જોડાયેલી છે એક ઘરથી, ન્યૂયોર્કના વોશિંગ્ટન સ્ક્વેરનું એક મકાન. અને અમુક નામો પણ વારે વારે આવે છે, ડેવિડ, ચાર્લ્સ, એડવર્ડ.
બરાબર, એટલે એક સળંગ સૂત્રતા છે. અને મુખ્ય સવાલ એ જ કે સ્વર્ગ એટલે શું, શું એનો અર્થ બદલાય છે સમય સાથે, સંજોગો સાથે?
ચાલો આપણે પહેલા યુગથી જ શરૂઆત કરીએ. 1893, શું છે ત્યાં?
સારું, તો 1893નું ન્યૂયોર્ક પણ જેવું આપણે વિચારીએ એનાથી થોડું જુદું. અહીં ફ્રી સ્ટેટ્સ એટલે કે મુક્ત રાજ્યોનો વિચાર છે, જ્યાં સમાનલિંગી લગ્નો સામાન્ય છે, ખાસ કરીને ઉચ્ચ વર્ગમાં.
અચ્છા, આ તો રસપ્રદ વાત છે.
અને વાર્તાનો નાયક છે ડેવિડ બિંગહામ, એક શ્રીમંત બેન્કિંગ પરિવારનો વારસદાર, પણ ખૂબ સંવેદનશીલ, નાજુક, થોડો એકલો વાયો. એના દાદાએ એને ખૂબ જતનથી ઉછેર્યો છે, પણ એક રીતે કહીએ તો સોનાના પિંજરામાં.
એટલે શરૂઆતથી જ એક બંધન છે, ભલે સુરક્ષાના નામે હોય, એના જીવનમાં બધું ગોઠવાયેલું છે.
હા, બધું જ. એટલું ગોઠવાયેલું કે એના લગ્ન પણ નક્કી થઈ ગયા છે ચાર્લ્સ ગ્રિફિથ સાથે.
ચાર્લ્સ?
હા, ચાર્લ્સ એક ધનવાન, દયાળુ માણસ, પણ ડેવિડથી ઘણી મોટી ઉંમરના વિધુર છે. ચાર્લ્સ એટલે સ્થિરતા, સલામતી, એક જાણીતું સુરક્ષિત ભવિષ્ય.
પણ કંઈક તો હશે ને?
પણ ડેવિડનું દિલ એ કોઈ બીજી દિશામાં ખેંચાય છે.
કોના તરફ?
એડવર્ડ બિશપ તરફ. એક યુવાન, દેખાવડો મોહક યુવાન, પણ સાવ સામાન્ય સ્થિતિનો સંગીત શિક્ષક.
ઓકે.
અને એડવર્ડ ડેવિડને જુસ્સો, રોમાંચ, બંધનો તોડીને ભાગી જવાની વાતો કરે છે. પશ્ચિમ તરફ એક એવું કાલ્પનિક સ્વર્ગ જ્યાં સાચી સ્વતંત્રતા હોય. ડેવિડ માટે આ બહુ લલચાવનારું છે.
હા, એ તો સમજી જ શકાય. એક તરફ સુરક્ષિત પણ કદાચ કંટાળાજનક જીવન, બીજી તરફ અનિશ્ચિત પણ રોમાંચક ભવિષ્યનું વચન. આ તો પેલી ક્લાસિક દ્વિધા થઈ, સુરક્ષા કે સ્વતંત્રતા.
બિલકુલ, પણ અહીંયા વાર્તા એક વળાંક લે છે. ડેવિડને દાદા છે ને, એમને એડવર્ડ પર શંકા જાય છે. તેઓ ખાનગી તપાસ કરાવે છે અને ખબર પડે છે કે એડવર્ડ તો એક થગ છે, પહેલેથી પરણેલો છે, દેવામાં ડૂબેલો છે, અને એ તો ફક્ત ડેવિડની સંપત્તિ પાછળ છે. પેલું પશ્ચિમનું સ્વર્ગ એક મૃગજળ સાબિત થાય છે.
ઓ, આ તો મોટો ઝટકો લાગ્યો હશે ડેવિડને, બિચારાને. તો પછી શું થયું? દાદાની વાત માની લીધી, પેલા સુરક્ષિત વિકલ્પ ચાર્લ્સ સાથે લગ્ન કરી લીધા?
નવાઈની વાત એ જ છે કે ના, એવું નથી કરતો. છેતરાયાની ભયંકર પીડા થાય છે એને, છતાં એ એક અણધાર્યો નિર્ણય લે છે.
શું?
તે એડવર્ડને તો નકારી જ દે છે, દેખીતું છે, પણ સાથે સાથે ચાર્લ્સ જે સુરક્ષા આપતો હતો, એ ગોઠવાયેલું જીવન એને પણ ફગાવી દે છે. તે લગ્ન જ નહીં કરવાનો નિર્ણય કરે છે.
એટલે કે
બંને રસ્તા છોડી દીધા. તો પછી એનું શું થયું?
તેને પેલું વોશિંગ્ટન સ્ક્વેરનું ઘર અને સંપત્તિ તો વારસામાં મળે છે, પણ તે એકલતા પસંદ કરે છે. સ્વતંત્રતા મળી, હા, પણ કિંમત? આજીવન એકલતા. અહીં સ્વતંત્રતા પોતે જાણે એક પ્રકારનું સ્વનિર્વાસન બની જાય છે.
મને અહીંયા યાનાગીહારાનો એક વિચાર યાદ આવે છે જે ડેવિડની સ્થિતિ બરાબર સમજાવે છે. કંઈક આવું કે તે હંમેશા જાણતો હતો કે તેનું જીવન તેનું પોતાનું નથી, પરંતુ તેણે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું કે તેનો દાવો કરવાનો અર્થ શું હોઈ શકે. કદાચ આ અહેસાસ જ એને આ નિર્ણય લેવા તરફ દોર્યો હશે.
ખરેખર પહેલો ભાગ જ આપણને હચમચાવી દે છે. સ્વર્ગની કલ્પના, સ્વતંત્રતાની કિંમત, આ બધું વિચારતા કરી મૂકે છે. હવે એક સદી આગળ વધીએ, 1993, ત્યાં શું સ્થિતિ છે?
હા, હવે 1993નું મેનહેટન. પણ આ કોઈ ઉજળો ઝળહળતો સમય નથી. એઇડ્સ મહામારીનો ભય એ ચારેકોર ફેલાયેલો છે, અને એ વાતાવરણ આખી વાર્તા પર એક ઘેરો પડછાયો પાડે છે.
ઓહ, અને આ ભાગનું શીર્ષક છે લીપો વાઓ, એનો શું અર્થ?
એનો સંબંધ હવાઈના ઇતિહાસ સાથે છે. રક્તપિત્તના દર્દીઓને અલગ ટાપુ પર મોકલી દેવાતા હતા. એ દર્દનાક ઇતિહાસ એ પણ અહીં સૂચક છે.
અને પાત્રો ફરી એ જ નામો, ડેવિડ, ચાર્લ્સ, એડવર્ડ?
હા, નામો ફરી આવે છે, પણ પાત્રો નવા છે. યુ નો, મુખ્ય પાત્ર છે ડેવિડ બિંગમ, પણ આ ડેવિડ મૂળ હવાઈયન છે, પેરાલીગલ તરીકે કામ કરે છે.
અચ્છા.
અને તે ચાર્લ્સ ગ્રિફિથ નામના એક પુરુષ સાથે સંબંધમાં છે. આ ચાર્લ્સ ખૂબ મોટી ઉંમરના છે, અત્યંત ધનવાન અને વગદાર વકીલ. અને હા, તેઓ પણ પહેલા વોશિંગ્ટન સ્ક્વેરના ઘરમાં જ રહે છે.
આ પુનરાવર્તન ખરેખર રસપ્રદ છે. જાણે ઇતિહાસ અલગ રીતે પડઘાઈ રહ્યો છે. પણ આ ડેવિડ અને ચાર્લ્સનો સંબંધ કેવો છે? પહેલા ભાગ જેવો
થોડો અલગ. ચાર્લ્સ ડેવિડને ખૂબ પ્રેમ કરે છે, એને વૈભવી જીવન આપે છે. પણ એ પ્રેમમાં છે ને એક પિતૃસત્તાક ભાવ છે, એક પ્રકારનું નિયંત્રણ. તે ધીમે ધીમે, કદાચ જાણે અજાણે, ડેવિડને તેના મિત્રોથી, તેના ભૂતકાળથી, તેની હવાઈયન ઓળખથી દૂર કરી દે છે. અને ડેવિડ પોતે પણ ઉદાસ રહે છે. એના મનમાં હવાઈનો ઇતિહાસ, પેલો સંસ્થાનવાદ અને લિપોવાવાઓની યાદો, એ બધું ઘૂંટાયા કરે છે.
એટલે અહીં ઓળખનો સંઘર્ષ મુખ્ય છે. પોતાના મૂળિયા અને વર્તમાન જીવન વચ્ચેની ખેંચતાણ, પેલો લિપોવાવનો ઉલ્લેખ પણ મહત્વનો લાગે છે.
ખૂબ જ. અને એ વધારે ઘેરો ત્યારે બને છે જ્યારે ડેવિડ પોતે એઇડ્સનો શિકાર બને છે.
ઓ નો.
એ સમયે એઇડ્સ પણ એક મોટો સામાજિક કલંક હતો, જાણે આધુનિક રક્તપિત્ત.
હા, સાચી વાત.
ચાર્લ્સ એની ખૂબ કાળજી લે છે, અત્યંત. પણ એ કાળજીમાં એ ડેવિડને દુનિયાથી લગભગ કાપી નાખે છે, ઘરમાં જ કેદ જેવો કરી દે છે. જાણે ઇતિહાસનું પુનરાવર્તન ન થતું હોય. બીમારી, અલગતા, કલંક.
પ્રેમ અને નિયંત્રણ વચ્ચેની રેખા અહીં કેટલી પાતળી બની જાય છે. ચાર્લ્સનો પ્રેમ કદાચ સાચો હશે, ઊંડો હશે, પણ એ ડેવિડની સ્વતંત્રતા, એની સ્વાયત્તતા છીનવી લે છે.
બરાબર. વાર્તા ડેવિડના ધીમા શારીરિક અને માનસિક પતન પર કેન્દ્રિત થાય છે. એના પિતા પણ હવાઈથી આવે છે. એનાથી ઓળખનો સંઘર્ષ વધુ તીવ્ર બને છે.
અને અંત.
અંતે ડેવિડ મૃત્યુ પામે છે, પોતાની ઓળખ સાથે ઝઝૂમતો. ચાર્લ્સ તેની યાદો સાથે એકલો રહી જાય છે. હવાઈનું પેલું ભૌગોલિક સ્વર્ગ સંસ્થાનવાદે છીનવી લીધું હતું, અને એમના પ્રેમનું આ અંગત સ્વર્ગ બીમારીએ નષ્ટ કરી દીધું.
આ ભાગમાં પેઢીઓથી ચાલતા આઘાતની વાત એકદમ સ્પષ્ટ દેખાય છે. પેલું લિપોવાઓ અને એઇડ્સનું જોડાણ ખૂબ શક્તિશાળી છે. જાણે લેખિકા કહેવા માંગતા હોય કે આપણે બધા આપણા ઇતિહાસની બીમારીઓ આપણી અંદર વહન કરીએ છીએ.
હા, કંઈક એવું જ.
અને પ્રેમ પણ અહીં કોઈ સરળ રસ્તો નથી, ઉલટું એ જ સૌથી જટિલ બાબત બની જાય છે. હવે 2093, અહીં કેવું ભવિષ્ય છે? શું રાહ જુએ છે આપણું?
2093નું ભવિષ્ય તો ખરેખર ઠંડુગાર અને ભયાવહ છે. આ ભાગનું નામ છે ઝોન 8. 21મી સદીના મધ્યમાં આવેલી ભયાનક મહામારીઓએ દુનિયાને પૂરી રીતે બદલી નાખી છે. ન્યૂયોર્ક હવે એક કિલ્લેબંધ શહેર છે. નાગરિક સ્વતંત્રતા જેવું કંઈ બચ્યું જ નથી.
એટલે કે પેલી સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતાની દલીલમાં સુરક્ષા સંપૂર્ણપણે જીતી ગઈ છે.
હા, બિલકુલ. અને એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. ચેપ રોકવા માટે નાગરિકોનું સતત ટ્રેકિંગ થાય છે. એમને નિયુક્ત ઝોનમાં જ રહેવું પડે. લગ્નો પણ રાજ્ય ગોઠવી આપે છે.
લગ્ન પણ?
હા, જેનો મુખ્ય હેતુ પ્રજનન અને સામાજિક સ્થિરતા જાળવવાનો છે, પ્રેમ કે પસંદગી નહીં. અને જો કોઈ બીમાર પડે તો તાત્કાલિક ક્વોરન્ટાઇન અથવા તો સીધું ઈચ્છા મૃત્યુ.
ઓ માય ગોડ, આ સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. આ દુનિયામાં કોણ છે મુખ્ય પાત્રો? ફરી બિંગમ પરિવારનું કોઈ?
હા, મુખ્ય પાત્ર છે ચાર્લી બિંગહામ. તે એક તેજસ્વી લેબ ટેકનિશિયન છે, પણ ભાવનાત્મક રીતે ખૂબ દબાયેલી લાગે છે. તેના લગ્ન એડવર્ડ નામના એક યુવાન સાથે થયા છે.
ફરી એડવર્ડ?
હા, આ એડવર્ડ સૌમ્ય છે, પણ સતત બીમાર રહે છે, અને આ લગ્ન પણ રાજ્ય દ્વારા ગોઠવાયેલું છે.
અને વાર્તા કેવી રીતે કહેવાય છે?
આ ભાગની શૈલી પત્રાત્મક છે. ચાર્લી તેના મિત્ર પીટરને પત્રો લખે છે. એ પીટર ન્યૂ બ્રિટન નામના કોઈક મુક્ત વિસ્તારમાં રહે છે એવું મનાય છે, પણ ચાર્લી આ પત્રો મોકલી શકતી નથી.
એટલે એના મનની વાત છે બધી.
હા, આ પત્રોમાં તે પોતાના જીવન, આ દમનકારી શાસન અને તેના દાદાના વારસા વિશે વાત કરે છે. તેના દાદા હતા ડેવિડ ક્વિકાબિંગહામ.
પાછું ડેવિડ નામ, અને વૈજ્ઞાનિક હતા. શું કરેલું એમણે?
એમણે મહામારીઓ રોકવા માટે એક બહુ વિવાદાસ્પદ પદ્ધતિ વિકસાવી હતી, એક પ્રકારનું રાસાયણિક શાંતિકરણ, કેમિકલ પેસિફિકેશન.
એટલે એમ.
અને વર્તણૂકને રાસાયણિક રીતે નિયંત્રિત કરી દેવાતા, જેથી ચેપ ન ફેલાય. જીવન બચ્યા, હા, પણ માનવીય જુસ્સો, ભાવનાઓ, સ્વતંત્ર ઈચ્છા, એ બધાની કિંમતે.
ઓહ, આ તો બહુ ગંભીર વાત છે. સારા ઈરાદા, પણ ભયાનક પરિણામ. વિજ્ઞાન અને નૈતિકતાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે.
ચોક્કસ. અને આ વારસો ચાર્લી માટે એક બોજ બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેના પતિ એડવર્ડની તબિયત બગડે છે અને રાજ્ય તેના માટે ઈચ્છા મૃત્યુ નક્કી કરે છે.
તો ચાર્લી શું કરે છે?
તે એડવર્ડને બચાવવા મરણીયો પ્રયાસ કરે છે. તે તેના દાદાના જ સંશોધનનો ઉપયોગ કરીને એડવર્ડ સાથે ભાગી છૂટવાની ગુપ્ત યોજના બનાવે છે.
શું તે સફળ થાય છે? શું તેઓ ભાગી જાય છે?
પરાકાષ્ઠા, એ બહુ ભાવુક છે. ચાર્લીને છેલ્લી ઘડીએ સમજાય છે કે તે બંને સાથે ભાગી નહીં શકે. જોખમ બહુ મોટું છે. એટલે એણે શું કર્યું ખબર છે?
શું?
તે ફક્ત એડવર્ડના ભાગી છૂટવાની વ્યવસ્થા કરે છે. તે પોતાના ભવિષ્યનું, પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપી દે છે એડવર્ડને એક અનિશ્ચિત પણ સંભવિત મુક્ત જીવન તરફ, એક નવા કાલ્પનિક સ્વર્ગ તરફ મોકલે છે, જ્યારે પોતે પાછળ રહી જાય છે પરિણામ ભોગવવા માટે.
આ તો ખરેખર અદ્ભુત બલિદાન છે. અહીં જાણે ચાર્લી પોતાનું સ્વર્ગ કોઈ ભૌગોલિક સ્થળમાં નથી શોધતી, પણ પ્રેમના આ કાર્યમાં જ શોધી લે છે. એવી દમનકારી દુનિયામાં કોઈને નિસ્વાર્થપણે પ્રેમ કરવો, એ જ કદાચ સૌથી મોટો બળવો છે. પેલું વાક્ય યાદ આવે છે, એક એવી દુનિયામાં જેણે સુરક્ષાને સર્વોપરી પસંદ કરી છે, સાચો બળવો ફક્ત કોઈને પ્રેમ કરવો છે. આ ભાવ અહીં બરાબર બંધ બેસે છે.
ખરેખર. અને આ ત્રણેય ભાગો મળીને એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું સ્વર્ગ શક્ય છે? અને જો હા, તો કેવું સ્વર્ગ? દરેક યુગમાં એની વ્યાખ્યા બદલાય છે.
હા, 1893માં એ રોમેન્ટિક સ્વતંત્રતા હતી. 1993માં કદાચ પ્રેમ અને સાંસ્કૃતિક ઓળખ સાથેનું જોડાણ, અને 2093માં ફક્ત જીવતા રહેવું અને કદાચ કોઈના માટે બલિદાન આપવું, એ જ સ્વર્ગ બની જાય છે.
પેલો સ્વતંત્રતા વિરુદ્ધ સુરક્ષાનો સંઘર્ષ તો સતત ચાલતો જ રહ્યો, ત્રણેય ભાગમાં અલગ અલગ રૂપે, સાથે સાથે સત્તા, ઓળખ, પ્રેમનું જટિલ સ્વરૂપ જે બંધન પણ બની શકે છે. બીમારી, વારસાનો બોજ, આ બધા વિષયો યાનાગીહારા ખૂબ કુશળતાથી વણી લે છે.
એમની શૈલી પણ એટલી જ પ્રભાવશાળી છે. અત્રિખંડી રચના, પાત્રો અને સ્થળોનું પુનરાવર્તન, જાણે ઇતિહાસનું ચક્ર ફરતો હોય એવો અહેસાસ કરાવે છે.
હા, અને દરેક ભાગનો સૂર પણ અલગ છે, કથનનો દ્રષ્ટિકોણ બદલાય છે. પહેલા ભાગમાં પેલી હેનરી જેમ્સની નવલકથાઓ જેવી છાટ છે ને, એ ઉચ્ચ વર્ગના જીવનની ઝીણવટભરી વાત, મનોવૈજ્ઞાનિક ઊંડાણ.
બરાબર. અને આખી નવલકથા વાંચ્યા પછી મને તો એવું લાગ્યું કે મનમાં એક ઊંડી ઉદાસી રહી જાય છે, એક સંચિત શોક. અ લિટલ લાઈફ જેવો તીવ્ર વ્યક્તિગત આઘાત કદાચ નહીં, પણ આ વધુ વ્યાપક સામૂહિક દુર્ઘટનાનો ભાવ છે.
હા, અને તે આપણને આજના સમયની ચિંતાઓ પર વિચારવા મજબૂર કરે છે. મહામારીઓ, સરકારી નિયંત્રણ, ઓળખની રાજનીતિ, પર્યાવરણનું સંકટ.
ખાસ કરીને પેલો 2093નો ભાગ, એ તો ભવિષ્ય માટેની એક ચેતવણી જેવું લાગે છે. એ સુખ, સ્વતંત્રતા અને પ્રગતિની આપણી જે સરળ ધારણાઓ છે ને, એને પડકારે છે.
ખરેખર આ એક એવી કૃતિ છે જે વાંચ્યા પછી સહેલાઈથી ભૂરાય નહીં, જે આપણને સવાલો પૂછતી રહે છે.
કદાચ આ વાર્તા એ જ શીખવે છે કે સ્વર્ગની શોધ એ પોતે જ મહત્વની છે, ભલે મંઝિલ મળે કે ન મળે.
હા, અને એ શોધમાં આપણે જે પસંદગીઓ કરીએ છીએ, જે બલિદાન આપીએ છીએ, એ જ આપણી માનવતાને વ્યાખ્યાયિત કરે છે.
અને સૌથી અંધકારમય સંજોગોમાં પણ, જેમ ચાર્લીના અંતિમ કાર્યમાં દેખાયું, પ્રેમ અને બલિદાનની ભાવના ટકી રહે છે. એ જ કદાચ આશાનું એકમાત્ર કિરણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.